તારીખ 1/4/1992, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751, 752 અને 753 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 349.
મુખ્યપણે એમ કહેવાનું કારણ એ છે કે કોઈ જીવો એમ માની બેસે છે કે સાથે શ્રદ્ધા એનું નામ શૂન્ય દર્શન છે, તો અમે તો અમારી શ્રદ્ધા તો બરાબર છે, શાસ્ત્ર કહે છે એવું આત્મા માનીએ છીએ, શાસ્ત્ર કહે છે એવી આત્માને પ્રાપ્તિની રીત પણ અમને માનીએ છીએ, શાસ્ત્ર કહે છે એવા વિતરાગી દેવગુરુ શાસ્ત્ર પણ અમને માનીએ છીએ, શાસ્ત્ર કહે છે એવા છ દ્રવ્યો અને નવ તત્વો પણ અમને માનીએ છીએ. માટે અમારી શ્રદ્ધા છે એ સાચી છે. એ રીતે કોઈ શૂન્ય દર્શનને ગણી લઈએ છીએ અને સંપ્રદાયમાં તો એથી પણ ચાલીએ છીએ કે સંપ્રદાયમાં જીવવા માટે જ એ તો બરાબર નથી, પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી પોતાના વિચારો અથવા વૈચારિક પરિસ્થિતિ સાનુકૂળ લાગે શાસ્ત્રના કથન પ્રમાણે તો સાચી શ્રદ્ધા થઈ ગઈ છે એમ પણ માનવાની જરૂર છે. જેને સાચી શ્રદ્ધા થઈ હોય એને એ તપાસી લેવું જરૂરી છે કે નિર્વિકલ્પ સ્વાનુભવ જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવો નિર્વિકલ્પ સ્વાનુભવમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તો સમ્યક દર્શન થયું છે, અને નહીતર સમ્યક દર્શન નથી થયું. સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં ઉલટો સુલટો એટલો મોટો આંકડો છે તેની પોતાને ખબર પડ્યા વગર રહે નહીં. જોકે આ સ્થળે પણ કોઈ જીવો એવી ભૂલ કરે છે કે જે ચિંતવનમાં અને ધ્યાનમાં બેસતા હોય છે એને કોઈ વાર પોતાની ઘણી મંદતા થાય, વિશેષ મંદતા થાય અને વિકલ્પો પાતળા પડે અથવા સ્થૂળ વિકલ્પો ન રહે, સૂક્ષ્મ વિકલ્પો હોય તો પણ કોઈ વાર એવું માની લે સાતાની શાંતિને વેદતા કે મને આત્માની શાંતિનું વેદન છે. એ ભૂલ થવાનું કારણ એ છે કે ચિંતવનને ધ્યાન કરવા છતાં ભેદ જ્ઞાન કરતા હોતા નથી. ભેદ જ્ઞાન એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાગનો નિષેધ વર્તે છે અને જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવમાં હું પણ આપવાનો પ્રયાસ વર્તે છે. એ ભેદ જ્ઞાન વારંવાર અભ્યાસરૂપ જેને હોય છે એ રાગની જાતને વિભાવની જાતને ઓળખે છે. તેથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગના કણને એ જ્ઞાનમાં ભેળવતો નથી. એટલે સાતાની શાંતિમાં એને આત્મશાંતિનું ભ્રાંતિ થતી નથી. એવી રીતે પણ કોઈને ઘણા વિશેષ મંદ પ્રસાયમાં સાતાની શાંતિમાં આત્માની શાંતિ લાગે તો પણ એને એક નવી ભ્રમણા એ રૂપ ગ્રહિત મિથ્યા થતી હોય છે. જે શાંતિ નથી એને શાંતિમાં પ્રયોજનભૂત તત્વ છે શાંતિ, પણ આત્માની શાંતિ એ પ્રયોજનભૂત તત્વ છે. પ્રયોજનભૂત તત્વમાં ભૂલ છે, માટે ગ્રહિત મિથ્યા બુદ્ધિપૂર્વકની ભૂલ છે, માટે એને ગ્રહિત મિથ્યા જીવનમાં એને સાતાની શાંતિમાં નથી. સાધુ છું અને મને બરાબર પુરસાદ મારો કામ કરે છે. જરાય મારો કસાય તીવ્ર થતો નથી. એટલી બધી કસાયની મંદતા હોય છે. ગુરુદેવના શબ્દોમાં કહીએ છે, જીવતી ચામડી ઉતરડીને ખાર છાંટે, ખાર એટલે મીઠાનું પાણી, ચામડી ઉતરડીને નમકનું મીઠાનું પાણી છાંટે ને બળતરા થાય તો પણ એને આંખનો ખૂનો લાલ થાય નહીં. હા, અવ્યક્તપણે પણ બુદ્ધિપૂર્વક એમ નથી. બુદ્ધિપૂર્વક તો સર્ગશાસ્ત્ર અનુસાર એમ કહ્યું પુણ્ય એ છે. અને તો આપણે લોકો કહે છે ને પુણ્ય એ છે, માટે સમય દર્શન થઈ જાય છે. કહેવાથી કઈ સમ્યક દર્શન થઈ જાય છે?
નહીં,
બોલવાથી કોઈ સમ્યક દર્શન નથી થતું. તો બોલતા શીખી જાય, એ બધા સમ્યક દ્રષ્ટિ થઈ જાય. એટલે તો શાસ્ત્રકાર ઘણી જગ્યાએ એમ કે છે, ટ્રસ્ટિકામાં તો આવે છે, આ કોઈ વાત નથી પણ આ ભાવ છે. શું વાત નથી પણ ભાવ છે. આપણે જાણ્યું વાંચ્યું નથી કે મેળવવાનું આમ છે કે જાણકારીનું જ્ઞાન છે એ પુરુષાર્થ વિના નકામ છે, અથવા એ જાણકારીનું જ્ઞાન જો પુરુષાર્થને ઉત્પાદક ન થાય તો એ જાણકારીનું જ્ઞાન બરાબર હોવા છતાં એમાં યથાર્થતા નથી, અયથાર્થતા છે. જાણકારી બરાબર દેખાય એટલે યથાર્થ દેખાય, છતાં અયથાર્થ છે. જ્ઞાન એને કહીએ કે જે પુરુષાર્થને ઉપાડે. નુકસાન થાય તો નુકસાન થવાનું જાણ પણ છતાં દુઃખ કેમ ચાલુ થાય છે, અને લાભ થાય તો એનું જાણ પણ થતાં જ કેમ હરખ થઈ જાય છે? કેમ કે ત્યાં જ્ઞાન બરાબર કામ કરે, પ્રયોજનભૂત વિષયમાં બરાબર કામ કરે છે, એના પ્રયોજનમાં ત્યાં બરાબર કામ કરે છે. એવી રીતે અહીંયા અનંત ગુણના ઐશ્વર્યને જે જ્ઞાન જાણે મહાચૈતન્ય સત્તા, જેની મહાન ચૈતન્ય સત્તા છે, અવિનાશી શાશ્વત સત્તા છે, એના અનુદગુણના નિધાનને, અનુદગુણના ધામને પોતે જાણે ને એનો પુરુષાર્થ ન ઉપડે તો એને જાણ્યું જ નથી એમ છે. એનું જાણપણ પુરુષાર્થ ન ઉપાડે છે. તો વિચાર એ આવ્યો કે બે શબ્દમાં ત્રીજો સંકેત કહ્યું કે નિર્વિકલ પરમાર્થ અનુભવ. બે શબ્દ પ્રયોગ કર્યા છે, પરમાર્થ અનુભવ એક શબ્દ કરી નાખ્યો છે, બે શબ્દ છે પણ લખો છો એક શબ્દ રૂપે. નિર્વિકલ પરમાર્થ અનુભવ એ સંકેત નો ત્રીજો પ્રકાર. તો આ પ્રકારે વ્યાખ્યા શું તમે શું કરવા કરી, બે શબ્દમાં આ રીતે વ્યાખ્યા કરવાનું પ્રયોજન શું, કે પરમાર્થ સંકેતના વિષયમાં અથવા સાચા સંયોગ દર્શનના વિષયમાં લોકોને ક્રાંતિ થાય છે. છેવટે કાંઈ તો એવી રીતે વાતને પકડી રાખે છે કે વ્યવહાર સંકેત તો ખરું ને, અમને સાચા દેવગુરુ શાસ્ત્ર નવ તત્વ સ્વદૈવ આ બધું પ્રયોજન વિષ્ણુ અને આત્માનું અમને શાસ્ત્ર અનુસાર માન્યતા અમારી દેખાય છે અમને, તો એટલું વ્યવહાર સંકેત તો થયું કે ન થયું, વ્યવહાર સંકેત પણ નથી. વ્યવહાર તો નહીં પણ કોઈ પણ ગ્રહિત હોય તો એનું શું કરશું કે સામાન્ય રીતે સાચા દેવગુરુ શાસ્ત્ર હોય તો અગ્રહિત નિષ્ઠા ગણાય સામાન્યપણે. પણ સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો હોય ને ગ્રહિત મિથ્યાત્મા પણ હોય, એટલે સાચા દેવગુરુ શાસ્ત્ર એ સમ્યક દર્શનનું નિશ્ચય લક્ષણ નથી, નિરાબાધ લક્ષણ નથી, બાધા પામે એવું લક્ષણ છે. કેમ કે તો જ્યાં જ્યાં સાચા દેવગુરુ શાસ્ત્રની માન્યતા હોય ત્યાં ત્યાં સમ્યક દર્શન હોવું જોઈએ. અને તિરિંગને સાચા દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ નથી માન્યતાનો, છતાં એને સમ્યક દર્શન છે, એ જગ્યાએ બાધા પામે છે. અતિવ્યાપ્તિ દોષમાં પણ બાધા પામે છે અને અવ્યાપ્તિ દોષમાં પણ બાધા પામે છે, બે જગ્યાએ બાધા પામે છે. સમ્યક દર્શન ની વ્યાખ્યા તો શ્રદ્ધા થી થવી જોઈએ. જે શ્રદ્ધા અનુભવ છે એ જ્ઞાન ની પર્યાય છે. વાત કરે છે સમ્યક દર્શન ને, કહેવું છે સમ્યક દર્શન ને, અને જ્ઞાન ના પર્યાય થી વાત કરે છે. માટે જ્ઞાન જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન અથવા નિર્વિકલ્પ આનંદ આવે અને સમ્યક દર્શન કરીએ તો એ આનંદ પ્રધાન સમ્યક દર્શન ની વ્યાખ્યા છે. સમ્યક દર્શન ની સમ્યક શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા શું, કે આત્માના શ્રદ્ધા ગુણ ની પર્યાય પોતાના મૂળ સિદ્ધ સમાન સ્વરૂપ ને શ્રદ્ધે એક સમય ની પર્યાય રહી જે ત્રિકાળી છે એને શ્રદ્ધે તે શ્રદ્ધા સાચી તે સંતુષ્ટ. એની નિર્વિકલ્પ પ્રતીતિ પોતાના મૂળ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ એ રૂપ જે શ્રદ્ધાની શુદ્ધ પર્યાય શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય તે શ્રદ્ધા પ્રધાન નિશ્ચય સંદર્શનની વ્યાખ્યા કરી. પછી એ સિવાય જેટલી વાત કરવી એ બીજી બીજી વિવિધ સાથે વાત ચાલે છે. શ્રદ્ધાનો વિષય તો શુદ્ધાત્મા એક જ છે, છતાં ત્યાં નવની શ્રદ્ધા લીધી પણ શરત બાંધી કે ભૂતાર્થ આશ્રિત નવ તત્વોનું સંતાન કે સમજે છે. ભૂતાર્થ આશ્રિત એટલે પોતાના ભૂતાર્થ સ્વભાવનો આશ્રય પૂર્વક આ નવ તત્વોનો સ્વીકાર થાય તત્વ દ્રષ્ટિએ, તે સમ્યક દર્શન છે. એ પણ જ્ઞાન પ્રધાન છે. તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન એ પણ જ્ઞાન પ્રધાન છે. સૂર્યની ગાથામાં નવ નામ લીધા, ઉમા સ્વામીએ નવના નામ ન લીધા, બંને એક જ વાત છે. સૂર્યની ગાથાનું તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન એક જ વાત છે. બંને જ્ઞાન પ્રધાન છે. મોટા ભાગની વાત જ્ઞાન પ્રધાન છે તાથી સમજાવવામાં આવે છે. કેમ કે સમજનારને જ્ઞાનથી સમજવું છે અને જ્ઞાનને એ સમજી શકે છે. બીજા ગુણોને એના પર્યાયને બરાબર જેટલું સ્પષ્ટ જ્ઞાનથી જ્ઞાનની પર્યાયને સમજાય એટલું બીજું સ્પષ્ટ ન સમજાય. એટલા માટે સમજાવવાની પદ્ધતિ પણ મુખ્યપણે એવી જ રહી છે. એટલે સમયકાળમાં આત્માને જ્ઞાય થયો, જ્ઞાન માત્ર થયો એનું કારણ સમજ. હવે કહે છે કે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, અથવા પહેલું સ્ટેજ બીજા સ્ટેજનું કારણ છે, અને આ ક્રમરૂપ કારણ છે. ભલે નિશ્ચય નથી પણ ક્રમરૂપ કારણ છે. એ ક્રમમાં પ્રવેશ્યા વિના કોઈ જીવનું સ્વરૂપ નિશ્ચય ન થાય. એટલે સત્પુરુષને ઓળખ્યા વિના આત્માને ઓળખાણ કોઈને કદી કોઈ જીવને એવું બન્યું નથી અને બનવાનું પણ નથી કે સત્પુરુષને ઓળખીને આત્માને શાસ્ત્ર વાંચતા કે સાંભળતા ઓળખી લઈએ એવું તો કદી બનવાનું કરે. એટલે સર્વશ્રેયનું મૂળ સત્પુરુષ કે અનુભવી પુરુષ છે, પ્રત્યક્ષ પુરુષ છે. જીવંત આત્માને જીવંત નિમિત્ત પડે છે, ન્યાય કરે છે. નિર્જીવ તત્વ જીવંત આત્માને નિમિત્ત પણ પડતું એમ કેમ દિવે દીવો પ્રત્યે વગર દિવે દીવો પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. શંકરદેવ કરોડનો પરમાત્માએ આ ત્રણેય સ્ટેજ માન્ય કર્યા છે, અથવા પોતાની દિવ્ય ધ્વનિમાં આ જ રીતે ઉપદેશ કર્યો છે. જે રીતે અહીંયા કૃપાળુદેવ કહે છે એ જ રીતે ભગવાને પણ એમ જ કહ્યું છે, બીજી રીતે કહ્યું. એ જ વાત છે. બધું બાહ્ય નિમિત્ત લીધું, આ અંતરંગ નિમિત્ત લીધું. એ તો ભાઈ બાહ્ય નિમિત્ત જ છે, છતાં ભેદ પડ્યો કે શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે, ગ્રહસ્તુત બાહ્ય નિમિત્ત છે અને સત્પુરુષ. હા, કુમકુંડા ત્યારે કઈ 2000 વર્ષ પહેલા તો મૂળ કથાનો વિષય છે. કુમકુંડાચાર્ય કહ્યું અને એ ભગવાન પાસે સાંભળીને કહ્યું, પોતાના અનુભવથી કહ્યું. ભગવાન મહાવીર સ્વામી તો સ્વયં બુદ્ધિ છે, કીર્તન કરો તો સ્વયં બુદ્ધિ કહેવાય છે, પણ એ તે ભવની અપેક્ષા એ સ્વયં બુદ્ધિ છે. મૂળમાં સંયોગ દર્શન એમને પણ કોઈ સત્પુરુષ વિના નથી થયું, તો સ્વયં જગત ગુરુ છે. પણ એ ભાવ પૂરતી મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત છે. દસમા ભાવ પહેલા એમને પણ ચારણ બુદ્ધિ ધારી મળ્યા. સજીવન મૂર્તિ વિના કોઈ રીતે આરો વારો નથી, અને સજીવન મૂર્તિ વિના પણ કામ થાય એમ માને પોતે કલ્પના છે. જે બંધનું એટલે ગ્રહિત મિથ્યાતનું કારણ છે. બંધનું એટલે ત્યાં ગ્રહિત મિથ્યાત રૂપ છે, અને એ સર્વજ્ઞાનીઓનું હૃદય છે. સમજીએ કે અમારું આ હૃદય છે, પણ સર્વજ્ઞાનીઓનું આ હૃદય છે. ત્રણેય સંકિત વિતરાગ પુરુષે માન પીડ્યા માન્ય પીડ્યા છે. ત્રણેય સંકિત પાસવા યોગ્ય છે. આ આત્મા એ જેને એ પ્રગતિને તેણે ત્રણેયની ઉપાસના કરવા યોગ્ય છે. ત્રણેયનું ધ્યાન કરવા યોગ્ય છે, ક્રમશઃ સત્કારવા યોગ્ય છે. બીજા કોઈ જીવમાં હોય તો એનો અનાદર ન કરવો, એનો આદર કરવો, એનો સત્કાર કરવો. એટલું જ નહીં, એની ભક્તિ પણ કરવી. હજુ તો અજ્ઞાની છે ને. પહેલા બે સંકેત વાળા તો હજી જ્ઞાની કહેવાતા નથી, તો કે તો પણ એનો સત્કાર કરવો અને એની ભક્તિ કરવી. રાજાના કુંવરને કોઈ એમ ન કહી શકે કે તું રાજા થઈશ તેથી તને માન આપશું. અત્યારે માન નહીં આપું, તું અત્યારે છોકરો છો. એમ કે કુંવર સાપ કેવું પડે, કુંવર સાપ કેવું પડે. અને એટલું વધારે એમ કે આ તો અમારા નામદાર મહારાજા છે, અમારા નામદાર મહારાજા છે, બાળ રાજા છે અમારા. એમ કે જેટલી માથા પ્રતિ થઈ શકે એટલી કરો. કેમ? લાભનું કારણ યોજ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનો અવલંબન વિતરાગે. સર્વજ્ઞ પરમાત્માએ આ વાત કહી છે, બીજું તેને હવે વિતરાગની વાતે વાતે ના થાય. વચનનું અવલંબન છે એ બારમા ગુણ સ્થાન સુધી એના છેલ્લા સમય સુધી લીધું છે. શ્રેણી કોના આધારે માંડી એમ કે છે. શ્રેણી સુધી પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા એ વાત છે. આસન કરવો પડે અને શબ્દો પકડે શું કામ આવે. પાણીનો પ્યાલામાં શબ્દો પકડે તો ઝઘડો થાય છે. પુનરને એમ કેવું પડે, ભાન છે કે નહીં, પાણીનો પ્યાલો ન હોય, ધાતુનો પ્યાલો હોય, ગ્લાસ કાચનો પ્યાલો હોય, કાંઈ પાણીનો પ્યાલો હોય, તો એ પ્રકારે બુદ્ધિ લગાવવા જેવી. એ તો વિનય જેને હોય એ ભગવાન પદને પ્રાપ્ત કરે. એને પરમ વિનય થશે એને ભગવાન પદની પ્રાપ્તિ થાય. એમ કે ગુરુ પ્રત્યેના બેહદ વિનયને અહીંયા સ્થાપવો છે. પોતાની જે બેહદ વિનય સ્થાપ્યો અનંત તીર્થંકરો છે, પણ ગુરુદેવ છે એ મારા માટે શબ્દો પકડે તો ઝઘડો થાય. અનંત તીર્થંકરોને ઉડાડવાની વાત છે આમાં. શું કે? અનંત તીર્થંકરોને ઉડાડવાની વાત. અમારા તીર્થંકર દેવનું તમે અપમાન કરો છો. અને પાછા તીર્થંકર થી એ જીત છે અને એના પાસે ચાકડા છોડો છો મંડપ માં. મર્મ સમજવાનો છે દરેક જગ્યાએ, મર્મ જાણનારનો જ્ઞાનીનો મર્મ શું છે એમના હૃદયમાં એ સમજવું જોઈએ. હા, એ વ્યક્તિ અહીંયા પણ વિનય સ્થાપકો છે, મૂળ તો વિનય સ્થાપકો છે, અત્યંત વિનયનો આ માર્ગ છે. કેમ કે માર્ગ વિનયનો છે, પછીની ગાથ મેં લખ્યું છે. એવો માર્ગ વિનયનો સમજે કોઈ સુધાર, કોઈ ભાગ્યશાળી હશે ત્યાં વિનયનો શું અર્થ કરવા માંગીએ છીએ એ સમજ શકે. સમજે એ સૌભાગ્ય છે, અને સૌભાગ્યભાઈ પણ સૌભાગ્યભાઈશાળી છે. એ તો યથાનામાં તથા ગુણા છે.
બરાબર.
જુનાગમ તો એમ કહે છે કે જગત માં છ દ્રવ્ય છે, આત્મા ને વાત કરાય ને હું આત્મો લે. હા, એથી જુદો એવો સાતમો એમ કહેવાનો અભિપ્રાય. અવ્યક્તના છ બોલ છે ને 49 નો સપ્તમ દ્રવ્ય ની વાત લીધી છે. નાખો શ્રી વિકરાગ એવો માર્ગ વિનય કરો ભાઈકો શ્રી વિકરાગ. મૂળ હેતુ એ માર્ગ નો સમજે, મૂળ હેતુ છે એ તો કોઈ સૌભાગ્ય છે. એટલી વાત મારની મૂકી દીધી છે બીજી કરીને. એ નિર્ણય વિસ્મરણ કરવા યોગ્ય નથી કે કોઈ સત્પુરુષની માની પુરવાર પર વિરોધ હતો. અહીંયા આમ કહ્યું હોય, બીજે બીજું કહ્યું હોય, બે વાત એકબીજાને કાપતી હોય એવું કોઈ દિવસ વિચારવા યોગ્ય નથી, વિકલ્પ કરવા યોગ્ય નથી કે તર્ક કરવા યોગ્ય નથી. કેવી રીતે અવિરોધ છે એ સમજવાનો પ્રયાસ કરો. પોતાનીને પોતાની વાત તો વિરુદ્ધ નથી, પણ કોઈ એક સત્પુરુષ ને કોઈ બીજા સત્પુરુષ ની વાત પણ પરસ્પર વિરુદ્ધ નથી. અનંત જ્ઞાનીઓ નો એક મત કહે છે, એમણે કહ્યું છે અનંત જ્ઞાનીઓ નો એક જ મત હોય છે. અર્થાત 12મા ક્ષણભોગું સ્થાન પર્યંત શ્રુતિજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા, અનુભવની નિર્મળતા વધારતા વધારતા એ નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. અનુભવમાં સ્થિરતા જેટલી રહે છે એટલી નિર્મળતા વધતી જાય છે. નિર્મળતા વચ્ચે 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 સંપૂર્ણ નિર્મળતા તથા કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. ધ્યાનમાં જ તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે. તે નિસંદેહ સત્ય દોરાવીને નિશંકતા વ્યક્ત કરી છે. હું આરાધન કર્યું છે ને, ભૂતકાળમાં કર્યું છે, વર્તમાનમાં કરી રહ્યા છે. ભૂતકાળના મહામુનિઓ પાસેથી સાંભળેલા પરમાર્થના વચનામૃતો પણ સ્મૃતિમાં છે, અને તો ઘણી વાતો એમાંથી આ બધું કાયદું છે. એમાં એકદમ ચમત્કારિક દેખાય છે. ઓછું સમજનારને પણ આકર્ષણ કરે છે, અને વધારે સમજનારને પણ આકર્ષણ ઊભું કરે છે, અને હજારોને આકર્ષણ ઊભું કરે છે. કેમ કે કાયદું છે એ કોઈ બીજા દેશમાંથી કાયદું છે. લોકનું તત્વ નથી પણ અલોકનું તત્વ છે, અલૌકિક રીતે કાઢ્યું છે. મુનિઓના ટોળામાં વિચર્યા છે, અને એ મુનિરાજોના સત્સંગ, પ્રત્યક્ષ સત્સંગને ઉપાસ્યો અને આરાધ્યો છે. એમાંથી ગ્રહણ કર્યું છે, કાઢ્યું છે એમાં પોતાની વાણી. એટલે તો ભાષાના વિદ્વાનો એમ કહે છે કે શબ્દ સંયોજના અને વાક્ય સંયોજના એમની સાવ સ્વતંત્ર છે. ડિક્શનરીથી આગળ લીયા ગયા છે. આપ તો આપણે ગુજરાતી ભીણા છે, પણ ડિક્શનરીથી આગળ લીયા ગયા છે. એમને શબ્દ સંયોજના ડિક્શનરીમાં નથી મળતી, અને વાક્ય સંયોજના બીજા બધે સાક્ષરો હોય, જે ભાષાના પંડિતોને સાક્ષરો કહેવામાં આવે છે, ભાષાના વિદ્વાનમાં એમાં નથી મળતો એવી વાક્ય સંયોજના. અને એની પાછળના એમના ભાવ છે એ અલૌકિક છે, કારણ કે એની પાછળના એમના ભાવ છે અલૌકિક. બહાર નીકળી જાય છે. ગણિત ની બહાર ગયું છે. ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો રે, ઓર ન ચાહુ રે કંસ, જીજો સાહેબ સન ન પરિહરે રે, ભાંગે સાદુ વનન ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો રે. આનંદ મંદિરનો ઋષભદેવ સ્વામીનો એ સ્તુતિનું પહેલી કડી છે. નાભુ રાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર એ મારા પરમ વાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું ને. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે રીજો સાહેબ સંગ ન કરી હરે. મારા ઉપર એમની કૃપા થાય પછી અકૃપા કદી ન થાય. અને જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સ્વયં અટળો હોવાથી અનંત છે. માંગે સાદી અનંત આત્માને સ્થિતિને ઘણું તત્વજ્ઞાન કર્યું છે. આનંદજીએ શંકરદેવની સ્થિતિના બાને જે તત્વજ્ઞાન ધર્યું છે એમાં એક વિશિષ્ટતા એ પણ જોવામાં આવે છે કે આ તીર્થંકરો આમ કહે છે. શું કહે છે? જે તીર્થંકરની હું સ્તુતિ કરે એટલે મારે હું આમ કહું છું એ વાત ન રહી. શું ભગવાનના નામે તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું.
બધા ભગવાનના નામે
કરે છે, પણ અમે તો રીતસર શૈલી જે લીધી છે. બીજા જ્ઞાનીઓ પણ ભગવાનનું નામ વચ્ચે વચ્ચે શીખી લઈએ છે. ભગવાન આમ જ કહે છે, પણ આ તો ભગવાન ભગવાને કહ્યું એ શૈલીથી ચલાવે. એનો શબ્દાર્થ છે, હવે એના ઉપર પોતે વિશેષાર્થ લખેલો છે. એક કડી ઉપર આટલો વિશેષાર્થ લખેલો છે કે જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જે સ્વરૂપ જિજ્ઞાસુ એટલે સ્વરૂપ પ્રાપ્તિના જિજ્ઞાસુ છે, જિજ્ઞાસુ એટલે ભાવનામન અભિલાષી, એને જિજ્ઞાસુ લેવા, જિજ્ઞાસુ એટલે પ્રશ્નાર્થ છે. જે આત્માઓ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરવાના અભિલાષી છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે. ભગવાન અનંત સુખે બિરાજમાન છે અને અનંત સુખે બિરાજમાન હોવાથી એમાં સ્થિત થઈ ગયા છે, એમાં જામી ગયા છે, એમાં ધીમ થઈ ગયા છે. એનું કારણ અનંત સુખ ત્યાં ભોગવતો છે, કે ત્યાંથી છૂટવાનું છૂટવાની કોઈ પરિસ્થિતિ નથી. જેને એ પોતાનું અનંત સુખ છે એમાં છે, એ ઉપયોગ બહાર નીકળે ત્યારે એના સામે જોવે છે, નિત્ર ઉપયોગને અંદર જોવે છે. અંદરમાં પણ જીન અને બહારમાં પણ જીન એમ કહે છે. ભગવાનના સ્વરૂપમાં સ્વરૂપાકાર દશા પ્રાપ્ત કરવા માટે, સ્વરૂપ દશાની જાગૃતિ કરવા માટે ભગવાનના સ્વરૂપને અવલોકવું, ભગવાનના જે ભાવાત્મક સ્વરૂપ છે અને ચતુષ્ટયાત્મક એ સ્વરૂપનું અવલોકન, જેમ કે દીક્ષિણ વિવેકનું, કે ભગવાનના જીનેન્દ્રદેવના દર્શન કરતા દર્શન કરનાર પોતાના સ્વસંવેદનને સંભાળે છે, સ્વસંવેદન સંભાળે છે, પોતાની દશા જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે, વિકારક્ષમતા વધતી જાય છે. એ ગુરુદેવ તો લીધું છે કે જીન પ્રતિમા છે એ માત્ર શ્રેણીબંધનું કારણ નથી, પણ જેને ભેદ વિજ્ઞાન ન થયું હોય તેને ભેદ વિજ્ઞાનનું કારણ છે, અને જેને ભેદ વિજ્ઞાન થયું હોય તેને સ્વરૂપ સ્થિરતાનું કારણ છે. જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે તેને પ્રતિમાદી નિમિત્ત થાય છે. પોતાના પુરુષાર્થથી ભેદ જ્ઞાનનો પ્રયોગ કરતો હોય તેવા જીવને જીન પ્રતિમાનું દર્શન ભેદ જ્ઞાનમાં નિમિત્ત થાય છે, એટલે એના દર્શન સ્તુતિ આદિ કરવાથી એનું ભેદ જ્ઞાન વિશેષ થાય છે અથવા સફળ થાય છે. એક ધ્વનિ દિવ્ય ધ્વનિ સિવાય સાક્ષાત ભગવાનની જેમ જ આ પ્રતિમા દેહ છે, જે પોતે ધર્મ પામે છે તેને તે નિમિત્ત થાય છે. અહીં પ્રતિમાજીને સ્વપર ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત કરેલ છે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને સમ્યક દર્શન આદિમાં વસ્ત્રાદિ રહીત વિતરાગ જીન પ્રતિમા નિમિત્ત થાય છે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને કહે છે કે નિમિત્ત હોય છે, આમ જે નિર્દોષ પ્રતિમાજી છે એ નિમિત્ત અમે હોય છે. અને ત્યાં સુધી કે સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર ને પ્રાપ્ત થાય છે, એટલે મુનિરાજ પણ દિન દર્શન કરે છે. એનું કારણ એ એમને પણ એક બાર જાય તો ભગવાન ઉપર જાય. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. જેવા બારમાં એ ભગવાન છે એવા જ અંતરમાં પોતાના ભગવાન છે પરમાત્મા, નિજ પરમાત્માનું એવું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. વર્તમાન દશામાં જે ઉપાધિ છે એટલો ભેદ છે, બાકી તો એને ગણ કરો તો જેવા ભગવાન એવો જ પોતે છે, કાંઈ ફેર નથી. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો પોતાનો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય છે. આત્મા દેહાકારે અખંડ સિદ્ધ પદની મૂર્તિ જ પોતે બિરાજે છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સર્વથા નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે. અને એ જ ભેદ છે, વસ્તુતા એ ભેદ નથી. જે દશામાં આવરણ છે એટલો દશા અપેક્ષા એ ભેદ છે, મૂળ વસ્તુની અપેક્ષા એ કોઈ ભેદ નથી. તો દાખલા લીધું છે અષ્ટગુણ સહિત છે, કોઈ નહીંથી એ અષ્ટગુણ સહિત જ છે. જેવા સિદ્ધ છે એવો જ આ આત્મા છે, ગાથા છે, મૂળ ગાથા કૃષ્ણકુંડાચાર્ય. તેવું આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રત્યે છે, દશા એવી થઈ જાય છે આવરણ ક્ષીણ થવાથી. અને જ્યાં સુધી તેનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ પ્રગટતું નથી ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા શુદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અનંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે. કેમ કે તે ભગવાન સંયોગી સિદ્ધ છે, એ પ્રત્યક્ષ નજરે આવે છે, ઇન્દ્રિય જ્ઞાનમાં પણ એ પ્રત્યક્ષ થાય છે, સંવ્યવહારિક પ્રત્યક્ષ મને કહેવાય છે. એટલે સિદ્ધિ અસર આવે છે ઇન્દ્રિય જ્ઞાની જીવને પણ એ સિદ્ધિ અસર આવે છે, સ્વરૂપની સ્વભાવની સિદ્ધિ અસર ઉપજાવવા માટે એમની પડે છે. સંયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, સંયોગરૂપ જે દેહાદી છે એમને પ્રારબ્ધ અવસાદ છે, પણ તે ભગવાન સ્વરૂપ સમ અવસ્થિત છે. પણ એ ભગવાન સ્વરૂપની અંદર સારી રીતે પૂરા બિરાજમાન છે, એવા શુદ્ધ ભગવાન સમ અવસ્થિત છે સ્વરૂપમાં, એવા અનંત ભગવાન પણ સ્વરૂપમાં સમ અવસ્થિત છે. સિદ્ધ ભગવાનને તેમના જ્ઞાનમાં દર્શનમાં ચારિત્રમાં કે વીર્યમાં કાંઈ પણ ભેદ નથી. સિદ્ધ ભગવાનને તેમના જ્ઞાનમાં એટલે અરવિંદ ભગવાનના અને સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં દર્શનમાં ચારિત્રમાં કે વીર્યમાં અનંત ચતુષ્ટયમાં કોઈ ભેદ નથી. બાકી જે પ્રતિજીવી ગુણ છે અવ્યાબાધકવાદી સુક્ષ્મત્વવાદી એમાં જે ફેર છે તે છે આવરણ છે, એમાં છે અનુજીવી ગુણમાં કાંઈ ફેર નથી. દક્ષિણનાયન ચારિત્ર વિધિવાદી એટલે અરંધ ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપ લઈને પામી શકે છે. અરવિંદ ભગવાનની ઉપાસનાથી પણ સ્વરૂપ લઈને પ્રાપ્તિ થાય છે, માટે પ્રતિમાનો નિષેધ કરવા યોગ્ય કોઈ પણ માની, સમાજના માની, કોઈ પણ કાળને પ્રતિમાનો નિષેધ કરવા જેવો સ્થાપના કરવી જોઈએ. એ કહ્યું છે કે જે જાણી અનંતે પૂર્વ મહાત્મા એટલે કુંડ કુંડાચાર્ય કહ્યું છે. આનંદ ધનજીના પદનું વિવરણ કરતા કરતા કુંડ કુંડાચાર્ય ગાથાનું ઉદ્ધરણ કર્યું. પ્રવચન સારની એસી ગાથાને ઉતારી એમાં વિષય ચાલ્યો છે ને. પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે, પોતે જીવી જન્મમાં એ જ વાત કરી છે. એનો આધાર લીધો કે હું કહું છું એનું પૂર્વ મહાત્મા કુંકુંદાચાર્ય પણ જે ભગવાન અરંતનું સ્વરૂપ ગ્રહ ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. કેમ કે ભગવાન અરવિંદ દેવ મોહ રહિત છે. મોહનો જેમણે ક્ષય કર્યો છે એવા છે કે એમનું સ્વરૂપ જાણતા આત્માનું નિર્મોહી સ્વરૂપ પોતાના આત્માનું પણ મૂળ સ્વરૂપ જણાય છે અને એ વર્તમાન દશાના મોહને ક્ષય કરવાનું કારણ બને છે. નિર્મોહી આત્માને જોતા પોતાના પોતાનો મોહ છૂટે. જેમ મોહનીય પદાર્થો જોતા મોહ વૃદ્ધિ રીતે થાય છે, શૃંગારાદી મોહનીય પદાર્થો મોહના નિમિત્ત અને મોહનીય પદાર્થો સુમિતજીએ બહુ નાની ઉંમરમાં લખ્યું છે. મોહનીય દેખાવ કરું નહીં પોતા ઉપર લીધું છે. એટલે બીજાને મારા પ્રત્યે મોહ થાય એવો હું દેખાવ કરું નહીં. દેખાવ કરવામાં શું? એવા કપડા, એવા આભૂષણ, એવા વાળ, એવા જે કાંઈ સાધનો હોય કે બીજાને એવા નિમિત્ત હોય કે જે બીજાને બીજાને મોહ થાય એવું પણ હું કઈ સત્તર અઢાર વર્ષે આવો વિવેક હતો. બેઠકે લખવા બે તો 700-700 વચનો લખી નાખ્યા. નાની બીજા લોકો દેખાવ નહીં ચાલે છે. આ બેઠકે હું દેખાવ ન કરું. માન હોવા છતાં સાધારણ દેખાવ હોય, સ્વયં પોતે માન હોવા છતાં દેખાવ સાધારણ હોય, એ પોતાની માનતાને છુપાવે છે. એ પણ એની માનતા છે. ઠીક છે, પોતાની માનતાને દબાવે છે ને છુપાવે છે એ પણ પોતાની માનતા છે. પાત્રતામાંથી પ્રકૃતિ છે. એક તો પાપમાં છે ને પાત્રતામાં ગુરુપણાને પોતાને ગુરુપણાને ગુરુત્વને દબાવનાર છેલ્લો બોલો લીધા છે ને. 105 પોતાની ગુરુતા દબાવનાર સંસદ પાત્રતામાં થઈ ગયું મુખની ભૂમિકામાં એવો નિર્ણય કરે છે કે મારી મહાનતા હું પ્રસિદ્ધ મીરા મુખ ના કહે લાખ મારા પાત્રતામાંથી એ પરિણતિ ચાલે છે પાત્રતામાંથી ચાલે છે કેમ કે બીજાને મારે મોહ કરવો નથી ને બીજાને મોહ થાય એવું પણ મારે કઈ અને બીજાને મોહ થાય એવું હું કઈ કરવું તો એ મારો જ મોહ છે કે બીજું કઈ છે બીજાને આકર્ષવાનો એ માટે ભગવાન ની પ્રતિમા ને શણગાર હતો મુખ ને વૈરાગ્ય થાય શું કે છે મોહથી વાત નીકળી કે જે ભગવાન અનંતનું સ્વરૂપ દ્રવગુણ અને પર્યાયથી જાણે કે જેમાં ક્યાંય મોહ નથી દ્રવમાં ગુણમાં ને પર્યાયમાં તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે કે મારા આત્મામાં પણ ખરેખર મોહ નથી તો પોતાનું સુખ પર્યાય લઈએ દ્રવ્ય ગુણે ને પર્યાય અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે અને વર્તમાન મોહ વાળી પર્યાય છે એ રીતે જોતા નિશ્ચય કરીને કદાચ પામે અને કદાચ ન પામે એ વાત નથી ઠીક અમે તો ભગવાનનું સ્વરૂપ જાણ્યું અમે તો અહિંસનું સ્વરૂપ જાણ્યું કે એમના દ્રવ્યુ પર્યાયમાં મોહ નથી પણ અમારો અનુભવ નથી જાતો ભગવાનના દર્શન કરીએ છીએ પણ અમારો અનુભવ નથી જાતો કે તું ભગવાનના દર્શન કરતો નથી કઈક બીજાના દર્શન કરે
છે
પૂજા મોહભજન છે દીપચંદી એવી છે અનુભવ વિના પૂજા મોહભજન છે મોહનું ભજન કરે છે અને ત્યાં વગર નહીં રહીએ કેમ કે કુંડોળમાં સુખ માન્યું છે ને એટલે મારા સંયોગો મારી સંપત્તિ મારો દેહાદી તંદુરસ્તી કુટુંબ પરિવાર બધું સબ સલામત સબ સલામત રહીએ એવું મોહભજન અંદરમાં ચાલતું હોય છે એ પૂજા વખતે ચાલતું હોય છે પૂજા ગુણ છે ને મોહભજન કરી દીધું આટલું લાગે એવું છે પણ જ્ઞાનીઓને કઈ કોઈની દરકાર હતી નથી પહેલા તો એ વાત કરી જેને ઉપકાર થાય છે એ તો એમ કહે છે કે અનંત સંકળો છે પણ ગુરુજન ની તો ભક્તિ કરીએ એટલી ઓછી ભગવાન સરસ જ્ઞાતા હતા પૂજા મૂલમ ગુરુપાદમ એમ કરીને ચાર પર લેતા હતા ને ધ્યાન મૂલમ ગુરુકર્ણમ એવું કઈક જોઈએ છે યાદ એવું બહુ સરસ એવું છે ચારી ચાર પર બીજું આવે છે બહુ સરસ છે ચારે ચાર પર ગુરુ પ્રત્યેની ભક્તિ ડોલી ઉઠાવેલી છે ગુરુ ભક્તિ બહુ ગાય છે ભાવનામાં વિશેષ
શુષ્કતા નથી
આવતી. ભાવના પ્રગટાવવાની પદ્ધતિ, કાર્ય પદ્ધતિમાં ભાવના વિશેષ વાળી પદ્ધતિ લઈ આવે, શુષ્કતા તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે નવમા સ્તવનમાં શ્રી આનંદજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તાર થઈ
કહીશું.
તે ભગવાન ની ઉપાસના કેવા અનુક્રમ થી જીવો ને કર્તવ્ય છે, એ અનુક્રમ કહેશે નવમા માં. ભગવાન સિદ્ધ ને નામ, ગોત્ર, વિધિ અને આયુષ એ કર્મ નો પણ અભાવ છે. તે ભગવાન કેવળ કર્મ રહિત છે. ભગવાન અરહંત ને આત્મ કેવળ કર્મ રહિત છે, તે સર્વથા કર્મ રહિત છે. ભગવાન અરહંત ને આત્મ સ્વરૂપ ને આવરણીય કર્મ નો ક્ષય છે, પણ ઉપર જણાવેલા ચાર કર્મ નો પૂર્વબંધ વિધિને ક્ષીણ કરતા સુધી તેમને તે વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. આકાર દેખાય છે ને, માટે એને સાકાર કહેવાય. સિદ્ધ ભગવાન નો આકાર ઇન્દ્રિય જ્ઞાન થી નથી જણાતો, માટે એને નિરાકાર છે. કેવળ જ્ઞાન માં તો એનો આકાર પણ
જય હો પરમ કૃપાળુ જી.